समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसारनो स्वाध्याय चाले छे। एमां आपणे रिविजन करी रह्या छीए। समयसारना स्वाध्यायनी अंदर आपणे 12 गाथा करी, 12 गाथा सुधीनुं रिविजन आपणे पूरुं कर्युं। त्यार पछीथी हवे 13મી ગાથાથી આજે આપણે રિવિઝન શરૂ કરવાના છીએ। એ 13મી ગાથાની શરૂઆત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અહીંયા જે શરૂઆતમાં જે શ્લોક પહેલા કહેવામાં આવ્યા એનું રિવિઝન આપણે કરી લીધું છે, એટલે 7મા શ્લોક સુધીની વાત એમાં આવી ગઈ છે। चौथा श्लोक में ए बात करवामां आवी के जेमा 11મી गाथा अने 12મી गाथा एना निचोड़ रूपे बात करवामां आवी अने एमा एम कहेवामां आव्युं के जे निश्चय नहीं अने व्यवहार नहीं एने यथार्थ समझे छे, जे रीते जेम समझवो जोईए ए रीते जे समझे छे, निश्चय नहीं अने व्यवहार नहीं, एटले के निश्चय नहीं आदरणीय छे एम समझे छे अने व्यवहार नहीं छे ए जाणेलो प्रयोजनवान छे। केम के 11મી गाथा में ए वात आवी के भूतार्थ एटले निश्चय नहीं जे छे ए ज आदरणीय छे, ए ज उपादेय छे एम कहेवामां आव्युं। अने पछी 12મી गाथा में एम पण कहेवामां आव्युं के क्यारेक कोईक वक्ते कथनचित एटले कोई अपेक्षाए ए व्यवहार जाणेलो प्रयोजनवान छे ते वात आवी, एटले ए बन्ने नो समन्वय करता होय ए रीते अहींया जे चौथो श्लोक कहेवामां आव्यो ए रीते कहेवामां आव्यो के बन्ने निश्चयने अने व्यवहारने ए बन्नेने बराबर एना जे रीते ज्यां जेनी जरूरियात छे ए रीते जे समझे छे अने जाणे छे, जे रीते निश्चय नयनू स्वरूप छे ए रीते एने आदरणीय जाने छे ने एने ए आदरणीय लागे छे ने व्यवहार नय छे ए त्यागवा योग छे, ए मात्र जाणवा जाणेलो ज प्रयोजनवान छे, एम जे समझे छे अने एम ज जे करे छे एने तो सम्यक दर्शन प्राप्त थाय छे, ए वात पछी एमां कहेवामां आवी। एटले एम कह्युं के स्याद पद थी एटले स्याद वात थी जे चिन्हित छे एमां जीनवाणी एमां जे पुरुषो रमे छे एटले ए निश्चय ने व्यवहार ए बन्ने ने बराबर यथार्थ समझे छे एमने एनी प्राप्ति थाय छे, सम्यक दर्शननी प्राप्ति थाय छे। एटले समय सार रूप शुद्ध आत्मा अने पछी ए केवो छे एनी वात करवामां आवी। अने 5મા श्लोकनी अंदर पछी वात ए कहेवामां आवी, आ 12 गाथा अने 4 श्लोक सुधी तो आखी भूमिका छे, पछी एना पछी 5મા श्लोकमां ए वात करवामां आवी के भले ए व्यवहार नयनी वात कहेवामां आवी होय अने एम पण कहेवामां आव्युं के हजी ए पहेली पदवीमां छे एटले हजी एणे मोक्ष मार्गमां पदार्पण कर्युं छे एटले पग माण्यो छे, एमने पण एम कह्युं होय के व्यवहार नय छे ए हस्तावलंबन तुल्य कह्यो छे, पण एनुं फळ तो मात्र व्यवहार नयनुं फळ जे छे ए तो बंध ज छे, एना द्वारा तो बंध ज प्राप्त थाय छे। अने जे लोको चैतन्य चमत्कार मात्र परद्रव्य भावोथी रहित शुद्धना विषयबुद्ध आत्मामां रमे छे, आत्माने अवलोके छे, एनी श्रद्धा करे छे अने एमां लीन थई जाय छे, एटले के एमने चारित्र निश्चय चारित्र प्रकट थाय छे, ए यथार्थ छे। एटले शुद्ध स्वरूपनुं ज्ञान શુદ્ધ સ્વરૂપનું શ્રદ્ધાન અને શુદ્ધ સ્વરૂપનું આચરણ એ થયા પછીથી એ કંઈ અશુદ્ધ નહીં, વ્યવહાર નહીં, કોઈ રીતે કાર્યકારી નથી, કોઈ રીતે પ્રયોજનવાન નથી. એ પછી પાંચમા શ્લોકમાં કહ્યું અને છઠ્ઠા શ્લોકમાં પછી એમાં એ વાત કરવામાં આવી, નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવવામાં આવ્યું એમાં. કેમ કે હવે આ વાત નિશ્ચય અને વ્યવહારની કર્યા પછીથી એમાં મૂળ વાત એ વાત આવી કે એ નિશ્ચય નયના આશ્રય સમ્યક્ત્વ પ્રગટ થાય છે, તો પછી સમ્યક્ત્વનું સ્વરૂપ કઈ રીતે હોય એ જ ગાથા આવે. એટલે એ પછી જે ગાથા આવે છે તો એ ગાથાની પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ શ્લોક બધા કહ્યા છે અને એમાં આ શ્લોકની અંદર પાંચમા શ્લોકની અંદર પછીથી આગળ વધતા એ સમ્યક્ત્વનું સ્વરૂપ એમાં જણાવવામાં આવ્યું. અને એમાં છઠ્ઠા શ્લોકમાં કહે છે કે આ આત્માને જગતના બધા જ પદાર્થોથી જુદો દેખવો, શ્રદ્ધવો. એટલે બધા જ એટલે પદાર્થો તો ઠીક છે, જે એનાથી જુદા એને પૂતગળ રૂપે દેખાય છે એ તો ઠીક છે, પણ એ સિવાય પરના લક્ષ્ય થતા પોતાના ભાવોથી પણ પોતે એને જુદો દેખવો, પરના લક્ષ્ય થતા પોતાના ભાવોથી પણ એને જુદો દેખવો. એટલે પર પદાર્થોના ભાવ અને પોતાના પર પદાર્થોનું લક્ષ્ય કરતા થતા જે વિભાવ ભાવ વિકારી ભાવો છે એ બધાથી જુદો દેખવો, જુદો શ્રદ્ધવો, એનું નામ નિશ્ચયથી સમ્યક દર્શન છે. અને એમાં પછી એ આત્માની વાત કરવામાં આવી કે કેવો છે આત્મા, તો કે પોતે પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે અને અનંત ગુણો સહિત હોવા છતાં એ એક પણ એમાં રહ્યા છે, એટલે શુદ્ધ નહીંથી એ એકપણામાં એને નિશ્ચિત કરવામાં આવ્યો છે અને એ પરિપૂર્ણ છે, પૂર્ણ જ્ઞાન ઘન રૂપ છે. અહીંયા જ્ઞાનની એક વાત લીધી પણ એમાં સમજી લેવું કે અનંત ગુણ છે એ બધા પૂર્ણપણે છે, પૂર્ણ જ્ઞાન ઘન છે. એટલે અનંત ગુણ છે એ અનંત ગુણ દરેકે દરેક ગુણ પૂર્ણપણે જ છે, એકલો જ્ઞાન ગુણ પૂર્ણ છે એમ નથી. એનો આશય કહેવાનો એ છે કે બધા ગુણો પૂર્ણપણે જ રહ્યા છે. એટલે જગતમાંથી કોઈ વસ્તુની એને પ્રાપ્તિ કરવાની રહેતી નથી, એ પૂર્ણ જ છે, પૂર્ણ સ્વરૂપ છે. ભગવાન આત્મા કોઈ રીતે અધૂરો નથી કે એને બહારથી કંઈ લેવા જવું પડે એવું નથી. અને પછી એમાં એ વાત કરી કે આગળ કે જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે એમ કહેવામાં આવ્યું. કેમ એમ કહેવામાં આવ્યું કે જ્યારે એ પોતે અનુભવ કરે છે તો એમાં જે આત્મા એને જણાયો, આ આત્મા, એ આત્માનો અનુભવ થાય છે ત્યારે એ આત્મા તો પૂરેપૂરો પૂર્ણપણે જ એને અનુભવમાં આવે છે. આત્મા તો પૂરેપૂરો પૂર્ણપણે જ અનુભવમાં આવે છે, પણ જ્ઞાન જે છે એ જ્ઞાનનો ઉઘાડ ઓછો વધતો હોય. તિનેજને સમ્યક દર્શન થાય તેને જ્ઞાનનો ઉઘાડ એટલો નથી, અને મનુષ્યને જ્યારે એ રીતે સમ્યક દર્શન થાય છે, ચોથું ગુણસ્થાન આવે છે, ત્યારે એને જ્ઞાનનો ઉઘાડ વિશેષ હોય છે. એટલે એ પણ સમકીતી છે. અને ત્યાર પછીથી એ ક્ષાયિક સમકીતી થાય છે, ત્યાર પછીથી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, ત્યારે પણ એ સમકીતી જ કહેવાય, પણ એ વખતે એનો જ્ઞાનનો ઉઘાડ વિશેષ છે. એટલે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એનો જ્ઞાનનો ઉઘાડ પૂરેપૂરો છે, પણ જ્યારે અનુભવમાં જે આવ્યો એ તો પૂરેપૂરો જ આવ્યો છે. એમાં કંઈ આત્મા અધૂરો અનુભવમાં આવ્યો છે એમ નથી. પોતાનું સ્વરૂપ એને જગતના બધા જ પદાર્થોથી જુદું, ભિન્ન એને અનુભવાયું અને એ આનંદ જે થયો એ વખતે એ અનુભૂતિ એ પ્રત્યક્ષ છે અને એ તો પૂર્ણપણે જ છે. એટલે અનુભવમાં જે આનંદ આવ્યો છે એ પણ થોડી ક્ષણોનો છે, પણ છે તો જેવો કેવળ જ્ઞાનમાં આનંદ છે એવો જ કેવળ જ્ઞાન થાય છે અને જે આનંદ શાશ્વત આનંદ છે એવો જ આનંદ એ વખતે પણ હોય છે. અને જ્ઞાન જે છે એનો ઉઘાડ એટલે એની તારતમ્યતા કેવળ જ્ઞાન કરતા ઓછી છે, પણ એ જાતનું જ છે. એટલે એ ભલે એમાં શ્રુત જ્ઞાન દ્વારા થયું છે એટલે પરોક્ષપણે થયું છે, પણ એ જ્ઞાન છે તે કેવળ જ્ઞાનનો અંશ છે એમ એમાં કહેવામાં આવે છે. એટલે જ્યારે આત્મા એટલો જ એમાં અનુભવમાં આવ્યો છે એટલે એ પક્ષાએ એમ કહેવામાં આવ્યું કે જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. અને તેથી પછી આચાર્ય ભગવાને એમ પ્રાર્થના કરી કે અમને નવતત્વની પરિપાટી છોડીને, એટલે નવતત્વની ભેદરૂપ કલ્પનાથી જે કંઈ વાત આવે છે એ બધાને છોડીને માત્ર અમારે તો એક આત્મા જ જોઈએ છે, એની જ પ્રાપ્તિ થાવ. હવે આ વાત જે કરવામાં આવી, નવતત્વની પરિપાટીને છોડી આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો, એ જ વાત હવે આગળ 13મી ગાથામાં કરવાના છે. એટલે આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કુંદકુંદાચાર્ય ભગવાનની 13મી ગાથા અને પછી જે આવવાની ગાથા છે એની પહેલા આ બધા શ્લોક કહ્યા છે. એટલે અહીંયા જે આ શ્લોકમાં જે છઠ્ઠો શ્લોક છે એ મહત્વનો છે. છઠ્ઠા શ્લોકમાં એ 13મી ગાથાની વાત એમણે પહેલાથી જ કરી દીધી છે. એ વાત એમણે એમાં એ રીતે કરી દીધી કે એ નવતત્વની પરિપાટી છોડી આ શુદ્ધ આત્મા અમને પ્રાપ્ત હો એમ આચાર્ય ભગવાને કહ્યું. અને પછી 7મા શ્લોકની અંદર તો વાત એ આવી કે એ છઠ્ઠાના અનુસંધાનમાં જે રીતે વાત આવે એ જ રીતે કે પછી એવા શુદ્ધનયના આશ્રય એ જે આત્મા જે છે એની જ્યોતિ પ્રગટ થાય છે એટલે એ આત્માનું જ્ઞાન થાય છે. એટલે ભલે એ નવતત્વની વાત કરીએ છતાં પણ એ નવતત્વની ભેદરૂપ શ્રદ્ધાને છોડી છે તો એને એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને એ નવતત્વમાં એ છુપાયેલી છે. એ આત્મજ્યોતિ નવતત્વમાં છુપાયેલી છે એટલે એમ કહેવામાં આવ્યું કે ત્યારબાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે શુદ્ધનયને આધીન એટલે શુદ્ધનયનો આશ્રય કરવાથી પ્રગટ થાય તે એટલે શુદ્ધનયને આધીન કહેવામાં આવી છે. અહીંયા આધીનનો અર્થ એ છે કે જે શુદ્ધનય દ્વારા પ્રગટ થાય છે એટલે શુદ્ધનયને આધીન. વ્યવહારનય દ્વારા પર્યાર્થિક નય દ્વારા જે પ્રગટ નથી થતું અશુદ્ધ નય દ્વારા પ્રગટ નથી થતું એટલે અહીંયા એમ કહ્યું કે શુદ્ધ નયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે. હવે પ્રગટ કરનાર પોતે ભગવાન આત્મા પોતે જ છે, પુરુષાર્થ એનો પોતાનો જ છે અને એમાં એ શુદ્ધ નયનો આશ્રય કરનાર પણ એ પોતે જ છે. એટલે કે શુદ્ધ નય છે એ દર્શાવે છે એ જ્ઞાનનો અંશ છે એટલે એક દ્રષ્ટિકોણને દર્શાવે છે કે આવા દ્રષ્ટિકોણથી શુદ્ધ નય એટલે શુદ્ધ દ્રષ્ટિકોણથી જે આત્માનું સ્વરૂપ છે એનો આશ્રય કરતા જે પ્રગટ થયું છે પ્રગટ તો આત્મામાં જ થયું છે એટલે કોઈ પરાધીનતા અહીંયા છે નહીં. શુદ્ધ નયને આધીન કહેતા અને એવું એ આત્માનું સ્વરૂપ પ્રગટ થયું છે કે જે એ નવતત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. એ એક રૂપે છે અને એ 7મા શ્લોક પછીથી હવે આગળ 13મી ગાથા અહીંયા કહેવામાં આવી છે. તો એ પ્રમાણે એ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છે. આમ કરી અને આખી ભૂમિકા બાંધી અને પછી 13મી ગાથા કહેવામાં આવી છે કે શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે. શુદ્ધનયથી જાણવું એનું ત્યાંથી આગળ વધી અને શુદ્ધનય દ્વારા આત્મજ્યોતિ પ્રગટ થઈ છે એટલે પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે ત્યાં સુધી આ શ્લોકમાં બધી વાત આવી ગઈ એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી. અને પછી આગળ 13મી ગાથામાં જે છઠ્ઠા શ્લોકમાં વાત કરવામાં આવી, છઠ્ઠા કળશમાં વાત કરવામાં આવી, એ વાત હવે 13મી ગાથામાં અહીંયા આવે છે. 13મી ગાથા કુંદકુંદાચાર્ય ભગવાનની છે, તે ઘણી મહત્વની છે. આપણે એ ગાથા લઈએ અત્યારે કે ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ ને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. મૂળ ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને તો વાત શું કરી કે ભૂતાર્થ નયથી જાણેલ, વજન અહીંયા છે, કઈ રીતે જાણેલ, કઈ રીતે તમે જાણ્યું છે, કઈ રીતે અનુભવ કર્યો છે, જ્ઞાન કઈ રીતે તમે જાણ્યું છે, તો કે ભૂતાર્થ નયથી જાણેલ. ભૂતાર્થ નય એટલે જે નય વિદ્યમાનને બતાવે તે, જે નય શાશ્વત વસ્તુને બતાવે તે. વિદ્યમાન એટલે કે જે છે, હોવા પણ છે, કાયમી હોવા પણ જે વસ્તુ છે એને વિદ્યમાન કહેવાય. જે છે નહીં અને ક્ષણિક હોય અને પાછી જતી રહે એવી વસ્તુની વાત નથી. વિદ્યમાન એટલે જે કાયમ હોવા પણ રહેલું છે એને વિદ્યમાન કહેવાય. તો કે જે વિદ્યમાન છે એને જણાવનારો જે નય છે, નય એટલે જ્ઞાનનો અંશ, દ્રષ્ટિકોણ, એક દ્રષ્ટિકોણથી જાણવામાં આવે, જ્ઞાન કરવામાં આવે એને આપણે નય કહીએ છીએ. તો એવો નય કે જે વિદ્યમાન વસ્તુને એટલે જે વસ્તુ કાયમ હોવા પણ રહેલી છે એને જણાવનારો નય, એવા નયથી જો જાણવામાં આવે તો એમ કહે છે કે ભૂતાર્થ નયથી જાણેલ. એવા નયથી જાણેલ શું? જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવતત્વ. ભૂતાર્થ નયથી આ નવતત્વ જાણેલ છે એ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વમાં આપણે નવતત્વની શ્રદ્ધા એટલે સમકિત કહીએ છીએ ને, તત્વાર સૂત્રમાં પણ પહેલું જ સૂત્ર આપણે જે લઈએ, પહેલું સૂત્ર લઈએ તો એમાં એમ આવે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એમ કહ્યું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. અને પછી તરત જ પહેલી સમ્યક દર્શનથી શરૂઆત કરી છે, એટલે સમ્યકત્વની જ વાત બીજા સૂત્રમાં એમણે કરી દીધી કે સમ્યકત્વ શું છે. તો પછી એટલે પહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ કહ્યું, અને પછી બીજા સૂત્રની અંદર એ સમ્યકત્વ જે છે એ નવ તત્વની શ્રદ્ધા છે, એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ બીજું સૂત્ર છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એટલે તત્વની શ્રદ્ધા, એટલે તત્વ તત્વાર્થ શ્રદ્ધા, એમાં એવો ખરેખર તો અર્થ થાય છે તત્વાર્થ, એટલે તત્વ એટલે જે તે જે છે તે, અર્થ એટલે પદાર્થો, પદાર્થોની જેમ છે તેમ શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક દર્શન. એટલે પછી આપણે નવ તત્વને ત્યાં લઈએ છીએ, પણ એ ત્યાં જે કહેવામાં આવ્યું છે એ નિશ્ચયથી તત્વની જેમ છે તેમ શ્રદ્ધા કરવી એમ કહેવામાં આવ્યું છે. તત્વાર્થ, તત્વાર્થ શબ્દ જે છે એમાં તત્વ અને અર્થ બે શબ્દો છે, તો અર્થનો મિનિંગ થાય છે કે પદાર્થો, પદાર્થોની શ્રદ્ધા. તત્વ એટલે જેમ છે તેમ, તત્વાર્થ આખો શબ્દ જે મૂક્યો છે ને, એટલે તે યત અને તત્ બે શબ્દો આવે, એટલે જેમ છે તેમ પદાર્થો જેવી રીતે છે તેવી રીતે એની શ્રદ્ધા કરવી. એટલે એનો અર્થ શું થાય કે ભગવાને છ દ્રવ્ય કયા, છ પ્રકારના દ્રવ્ય કયા, એમાં પૂદગળ છે અને પૂદગળ તરીકે જ જાણવો ને જીવને જીવ તરીકે જ જાણવો, એમાં કોઈ ભેળસેળ ન કરવી. આપણે બધા શું કરી રહ્યા છીએ, આપણે એવી તત્વની શ્રદ્ધા છે એમ બોલીએ છીએ કે હા મને ભગવાને કહેલા છ દ્રવ્યોની શ્રદ્ધા છે, પણ સાચા અર્થમાં આપણને કોઈ શ્રદ્ધા છે જ નહીં. આપણે કોમ્પ્યુટરને કોમ્પ્યુટર તરીકે જાણીએ છીએ પણ પૂદગળ તરીકે નથી જાણતા. હંમેશા આપણે એમ જ કહીએ, કોઈ પણ પદાર્થ લઈએ, ઘડિયાળ લઈએ, ટેબલ લઈએ, કંઈ પણ લઈએ, તો એ બધાને આપણે એની જે પર્યાય છે, પૂદગળો ભેગા થઈ અને જે સ્કંદ બન્યો, અને એ સ્કંદની પર્યાય, એ વિભાવ પર્યાય છે પૂદગળની, એ રૂપે જ જાણીએ છીએ. અને જીવોને પણ આપણે એ રીતે જ જાણીએ છીએ કે આ મનુષ્ય છે ને, આ દેવ છે ને, આ તિર્યન છે ને, આ માછલી છે ને, આ કાચબો છે ને, આ વાઘ છે ને, કાબર છે ને, બિલાડી છે, ચકલી છે, એક ઇન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, ત્રણ ઇન્દ્રિય છે, છ કાયના જીવ, આવી રીતે જ આપણે જાણીએ છીએ. હવે પ્રભુ તું છ કાયના જીવ બોલે છે, છ કાયના જીવ છે, ત્યાં જીવ છે તો જીવ જ છે, એની કાયા ગમે તે પ્રકારની કાયા હોય, ગમે તે શરીર હોય, એથી શું થયું, શરીર તો એ જીવ જે છે એની જેવી પર્યાય થઈ છે એને અનુરૂપ શરીર છે, તો એને શરીર દ્વારા ઓળખવાનું, એને શરીર દ્વારા ઓળખવાના કા, એક ઇન્દ્રિય, એમ એક ઇન્દ્રિયપણે એ જીવ થયો છે અને પછી એને એક ઇન્દ્રિયનું શરીર મળ્યું છે. મનુષ્યપણે આ જીવની પર્યાય મનુષ્યપણાની છે અને પછી એને એ પર્યાય થઈ છે એટલે એને અનુરૂપ શરીર મળ્યું છે. આપણે તો એ બેને ભેગું કરી દઈએ છીએ કે શરીર જે છે એ દ્વારા એ મનુષ્ય જોઈએ ને એને જ આપણે જીવ માની લઈએ મનુષ્ય. એટલે અરે એ તો શરીર છે, જે તું જે જોઈ રહ્યો છે એ કંઈ જીવ નથી, જીવ કંઈ દેખાતો નથી, આત્મા ક્યાં દેખાય છે, આત્મા કંઈ ઇન્દ્રિય દ્વારા દેખાય એવો હોતો જ નથી. પણ આપણે આવી ભૂલ થાય છે, મિક્સ બે વસ્તુને મિક્સ કરીએ છીએ, ભેળસેળ કરીએ છીએ, જીવ અને પૂદગળ, શરીર અને આત્મા બેને ભેગા કરી દઈએ છીએ, એટલે સાચી શ્રદ્ધા છે જ નહીં. જીવની પણ આપણને સાચી શ્રદ્ધા નથી, પૂદગળોની પણ સાચી શ્રદ્ધા નથી. પૂદગળને પૂદગળ રૂપે નહીં જોતા, એના સ્કંદની જે પર્યાય છે એ રૂપે આપણે જોઈએ છીએ, આ કાર છે ને, આ બેગ છે ને, આ વાયર છે ને, આ કોમ્પ્યુટર ને, આ એ રીતે જ જોઈએ છીએ. એવું કરવાને લીધે થઈને શું થાય, એવી શ્રદ્ધા કરવાથી, વિપરીત શ્રદ્ધા કરવાથી શું થાય, એવું કરવાને લીધે થઈ અને એમાં ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ થાય, એટલે સારું છે ને ખરાબ છે, પછી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ કોમ્પ્યુટર છે તો પછી સારું છે કે ખરાબ છે, પછી એવો પ્રશ્ન થયો. અને પછી એમાં રાગ ને દ્વેષ થાય, ખરાબ છે એના પ્રત્યે દ્વેષ થાય, સારું છે એના પ્રત્યે રાગ થાય. હવે રાગ અને દ્વેષ થતા શું થાય, એના ભાવ કેવા થયા, વિભાવ ભાવ થયા, આત્માના ભાવ સિવાય બીજા વિભાવ ભાવ થયા, એટલે પછી એને ભાવ કર્મ થાય, આશ્રવ થાય, બંધ થાય, અને એમ એ કર્મ બાંધ્યા કરે, એમ એ કર્મ બાંધ્યા કરે. હવે આને બદલે એને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન નિશ્ચયથી જો હોય તો, એટલે તત્વની જેમ છે તેમ જ શ્રદ્ધા વર્તતી હોય તો શું થાય, તો એને પૂતગળ પૂતગળ રૂપે જ દેખાય, જીવ જીવ રૂપે જ દેખાય. એ કીડી જતી હોય, માછલી જતી હોય, કે માણસ જતો હોય, કે દેવ હોય, કે ગમે તે હોય, પણ બધા જીવ છે એવો એક સંભાવ એને વર્તે. અને એવો જયારે સંભાવ વર્તે તો દરેક જીવ પ્રત્યે સહજપણે અંતરમાંથી એને ક્ષમાના ભાવ પણ વર્તે, એની દયાના ભાવ પણ વર્તે. એ સ્વાભાવિક રીતે થઈ જાય, કેમ કે એને જીવને જીવ તરીકે જુએ. એની સાથે રહેલા જીવો જે વર્તમાનમાં એના સંબંધમાં છે, એના મિત્ર છે, એના સગા છે, સંબંધી છે, એના પુત્ર છે, પુત્રી છે, એના માતા છે, એના પિતા છે, એના ભાઈ છે, બહેન છે, પતિ છે, પત્ની છે, જે પણ છે, એ બધા સંબંધોને બદલે એ બધાને એ ભગવાન આત્મા સમજતો થઈ જાય, કે બધા જીવ છે, બધા ભગવાન આત્મા છે, બધા પોતપોતાના પુણ્યને કારણે અહીંયા ભેગા થયા છે. અહીંયા ભેગા થયા એનો અર્થ શું છે, કે બધાનું એવું પુણ્ય છે, ઉત્કૃષ્ટ પુણ્ય છે, કે જેમને જેને કારણે એને આ જ બધી અનુકૂળતાઓ મળવી જોઈએ, એટલે અહીંયા ભેગા થયા છે. એથી શું થયું, બધા ભગવાન આત્મા જ છે, સાથે ભેગા થયા તો ભલે થયા. એટલે એવો જયારે ભાવ વર્તો હોય ત્યારે કેવી ક્ષમતાનો ભાવ હોય, અને પછી દ્વેષ ક્યાં થાય, કે રાગ ક્યાં થાય, રાગ દ્વેષ રહેતા નથી. આવો ભાવ હોય ત્યારે પછી રાગ દ્વેષ અંતરમાં રહે નહીં, વિકલ્પો ઓછા થઈ જાય, અને આત્મામાં જવાનું કેટલું સરળ થઈ જાય. અને એવી ખરેખરી જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય એને તો સમકિત હોય. એટલે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. જે જગતના પદાર્થો જે દેખાઈ રહ્યા છે એને એ પૂતગળ તરીકે જુએ, એટલે પછી એમાં ક્યાંય કોઈ જગ્યાએ એને એમાં કોઈ દ્વેષ ન થાય, રાગ પણ ન થાય, અને જીવોને જીવ તરીકે જુએ એવી શ્રદ્ધા થઈ જાય. બાકી પેલા ચાર દ્રવ્ય છે એમાં તો એને કોઈ વાંધો નથી, અધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ, એમાં તો એને કોઈ વાંધો નથી. મૂળ વાત આખી બે વચ્ચે જ છે, જીવ અને પૂતગળ વચ્ચેની. તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શન એ જે વાત કરવામાં આવી એ ક્યાં કરવામાં આવી છે, એ તત્વાર્થ સૂત્રમાં કરવામાં આવી છે. એટલે એવી જે શ્રદ્ધા છે એને સમકિત કહેવામાં આવ્યું છે. પછી એમાં નવ તત્વની શ્રદ્ધાને સમકિત જે કહેવામાં આવ્યું, તો એ નવ તત્વના અહીંયા નામ લઈ અને કહેવામાં આવ્યું આ રીતે, કે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ મોક્ષ, એમ જે છે એને એને જાણવા, એની શ્રદ્ધા કરવી, એટલે સમ્યક. પણ અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાને આ ગાથામાં વિશેષતા શું મૂકી, કે ભૂતાર્થથી જાણેલ, આ નવ તત્વોને ભૂતાર્થથી જાણેલ, ભૂતાર્થથી જાણેલ આ નવ તત્વ એ સમ્યક્ત્વ છે. એમણે એ રીતે અહીંયા કહ્યું, જો ભૂતાર્થથી નથી જાણ્યા, આપણે જે રીતે અભ્યાસ કરી ગયા એ રીતે અભ્યાસ કરીને શ્રદ્ધા આપણને છે કે ના આમ જ નવ તત્વ છે, આશ્રવનું સ્વરૂપ આ રીતે છે, બંધનું સ્વરૂપ આ રીતે, નિદ્રા આ રીતે, સંવર આ રીતે, તો એ વ્યવહાર સમકિત આપણે કહીએ છીએ, એ વાત બરાબર છે. પણ એ વ્યવહાર સમકિત પણ ત્યારે જ કહેવાય કે જયારે નિશ્ચય સમકિત હોય તો. એટલે પહેલી વાત નિશ્ચય સમકિતની આવે, અને એ નિશ્ચય સમકિતને અહીંયા નવ તત્વોની શ્રદ્ધામાં જે દર્શાવ્યું એમાં એક જ વાત મૂકી દીધી, કે ભૂતાર્થથી જાણેલ, ભૂતાર્થ નહીંથી જાણેલ હોય તો. એટલે ભૂતાર્થ નહીંથી જાણેલ કહી અને આખી વસ્તુ જે છે એમાં ઘણો ભાવ મૂકી દીધો. શું ભાવ મૂકી દીધો છે, તો કે આ જે નવ તત્વો જે છે એ નવ તત્વોને તમે વિદ્યમાન દર્શાવનાર ભૂતાર્થ છે ને, એટલે જે નય વિદ્યમાન સ્વરૂપને દર્શાવતો હોય એવા નયથી તમે નવ તત્વને જાણો. હવે નવ તત્વમાં વિદ્યમાન કાયમ હંમેશા ટકી રહેવાવાળું શું, નવે નવ તત્વની વાત લઈએ તો એમાં કાયમ ટકી રહેવાવાળું કંઈ પણ હોય તો શું છે, તો કે એ આત્મા જ છે, જીવ જ છે, બીજું કંઈ નથી. એટલે આત્માનું જે સ્વરૂપ જે છે એ જ શાશ્વત કાયમ ટકી રહેવાવાળું છે, નવની અંદર એ જ વસ્તુ છે. અને એ પછી અહીંયા વિસ્તાર ટીકાની અંદર કરવામાં આવ્યો છે. ટીકાની અંદર જે વિસ્તાર કરવામાં આવ્યો છે કે જીવાદી નવ તત્વોની જે શ્રદ્ધા કરવામાં આવે તો એની અંદર કઈ રીતે એ ભૂતાર્થથી શ્રદ્ધા કરવી, તો એમાં એક વાત દર્શાવવામાં આવી કે આ નવ તત્વ જે છે એમાં જીવ અને અજીવ, અજીવમાં પૂતગળ, અને જીવને અહીંયા લેવામાં આવે છે તો એ એક સમયની જીવની પર્યાય એમ લેવાની, અને અજીવને જાણે છે એ એક સમયની પર્યાય એમ લેવા, એવી ગુરુદેવે બહુ સરસ સ્પષ્ટતા કરી છે. પણ જે વસ્તુ છે તે જીવ અને પૂતગળ વચ્ચેનો સંબંધ જ છે, અને એ સંબંધને કારણે થતી જે પર્યાય એ બાકીના સાત તત્વ છે. પુણ્ય અને પાપની જે વાત કરવામાં આવી છે કે આશ્રવની કરવામાં આવી, બંધની કરવામાં આવી, સંવર નિજરા અને મોક્ષની કરવામાં આવી, તો એમાં સંવર નિજરા અને મોક્ષ જે છે એને પૂતગળ એટલે કર્મ સાથેનો સંબંધ કેવો છે, તો કે એના રહિતનો સંબંધ છે, એના રહિતનો. જ્યારે પેલા બાકીના જે લેવામાં આવ્યા એ બાકીના ચાર પુણ્ય પાપ આશ્રમ અને બંધ એને કર્મ સાથે એના સહિતનો સંબંધ છે, પણ બંનેમાં કર્મ જે છે એની અપેક્ષા આવી અને કર્મનું નિમિત્ત એમાં રહેલું છે, કર્મનું નિમિત્ત રહેલું છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એક તો પુણ્યને પાપ લઈએ તો એમાં એમ છે કે એ પુણ્યને પાપ થવા યોગ્ય, એટલે એવા વિકારી થવા યોગ્ય એક વસ્તુ છે, એ આત્મા છે, એ જીવની વસ્તુ છે, અને એમ થવા માટેનું જે કારણ જે છે એ કર્મનું નિમિત્ત, કર્મના નિમિત્તે એને એવા વિકારી ભાવ થયા. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે તેમજ એ બંને પાપ છે. આટલું સમજીએ એટલે ખ્યાલ આવી જાય એવું છે કે વિકારી થવા યોગ્ય કોણ છે, એ જીવનો ભાવ હતો એટલે એને જીવ કહ્યો, એ આત્મા કહેવામાં આવ્યો, અને એ કરનાર તરીકે જે લેવામાં આવ્યું એ શું છે, તો કે એ કર્મનું નિમિત્ત છે. હવે એ કર્મનું નિમિત્ત છે, કર્મનું નિમિત્ત છે એ અજીવ છે. એ રીતે પુણ્યમાં, એ રીતે પાપમાં, એ જ રીતે આશ્રવમાં, તો કે આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે. આશ્રવ થવા યોગ્ય એ જીવ છે અને આશ્રવ કરનાર, એ આશ્રવ કરનાર શું છે, તો કર્મનું નિમિત્ત છે. એમ બધાને લેવામાં આવ્યા અને એમાં એક જે છે તે જીવ છે અને બીજું છે તે અજીવ છે એમ નક્કી કરવામાં આવ્યું. એટલે અહીંયા એમ કહ્યું કે તે બંને જીવ અને અજીવ છે. એટલે આવું જો બેપણું થાય છે તો આપણને આ સંસારી પર્યાય થાય છે, એટલે કર્મના સંબંધ સહિત અને કર્મના સંબંધ રહિત એવી સંસારી પર્યાય આપણે જે જોઈએ છે એવી પર્યાય થાય છે. અને એ પર્યાયની અપેક્ષાથી જોઈએ તો એ વાત બરાબર છે, તો એ વાત બરાબર છે કે આશ્રવ પણ છે, બંધ પણ છે, સંવર પણ છે, નિર્જરા પણ છે, મોક્ષ પણ છે, બધું બરાબર લાગે છે એ અપેક્ષાથી આપણે જોઈએ તો. પણ એ બેમાંથી જો એકને જ લેવા જઈએ તો એ રહેતું નથી, કેમ કે જો કર્મનું નિમિત્ત એમાંથી કાઢી નાખીએ, એવા કર્મના નિમિત્તને લઈએ જ નહીં, તો પછી એક જ વસ્તુ રહી, શું રહ્યું, તો જીવ જ રહ્યો. કેમ કે બાકી દરેકની અંદર આપણે એમ નક્કી કર્યું ને કે એક જીવ છે અને બીજું જે છે તે નિમિત્ત કારણ છે કર્મનું, તો એ નિમિત્તને વચ્ચેથી કાઢી નાખીએ તો પછી પેલા જે છે એ તો રહેતા નથી. એટલે દરેકની અંદર જીવ જ રહે છે અને એવા જીવની શ્રદ્ધા, એટલા માટે અહીંયા એમ કહેવામાં આવ્યું કે ભૂતાર્થ નહીંથી જોઈએ, તો ભૂતાર્થ નહીંથી જોઈએ એટલે જે શાશ્વત રહેતી વસ્તુ દરેકમાં શું છે, વિદ્યમાનપણે રહેનારી વસ્તુ શું છે, તો આત્મા. તો એવા નહીંથી જોઈએ, ભૂતાર્થ નહીંથી કે જે શાશ્વત રહે છે એવા નહીંથી જોઈએ, તો માત્ર જીવ જ પ્રકાશિત થાય છે, એ એકપણે જીવ જ દેખવામાં આવે છે, તો એ એકપણે જીવ જ જોવામાં આવે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે આવા આ નવ તત્વો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે, પોતે એટલે જીવ પોતે અને પર એટલે પેલા કર્મના બંધન અથવા કર્મનો સંબંધ, એ જેના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવતા, એટલે એ રીતે બંધાયા છે એ રીતે અનુભવ કરવામાં આવે, સંસાર અવસ્થામાં અનુભવ કરવામાં આવે તો એ બરાબર છે, સાચા છે, એટલે એ ભૂતાર્થ છે, તો એ ભૂતાર્થ છે. અને જો સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેવો અભૂતાર્થ છે. આ નવ તત્વ જે છે એ પર્યાય અપેક્ષાથી જોવા જઈએ તો સાચા છે, બરાબર છે, પણ માત્ર એ દરેકની અંદર જે જીવ તત્વ રહ્યું છે એના સ્વભાવની સમીપ જઈને, એટલે એના સ્વભાવ કેવો છે એનો વિચાર કરીએ તો માત્ર એ જીવ તત્વ જે છે એ જ સાચું રહે છે, બાકી પેલા બધા છે એ તો ક્ષણિક છે, એ તો અશાશ્વત છે, એ ક્ષણિક વસ્તુ જે છે એ ભૂતાર્થ નથી, એ અભૂતાર્થ થઈ. ભૂતાર્થ તો માત્ર એમાં એક જીવ જ છે. એટલે જીવદ્રવ્યના સ્વભાવને જોવામાં આવે તો પછી આ નવ તત્વો જે કહેવામાં આવ્યા એ બધા શું થાય, એ ભૂતાર્થ નથી ઠરતા, એ વિદ્યમાન કાયમ રહેવાવાળા નથી રહેતા, એ અભૂતાર્થ ઠર્યા, એ અભૂતાર્થ છે, કાયમ રહેનારા નથી, એટલે અસત્યાર્થ છે. એટલે એવા ભેદરૂપ જે નવ તત્વની શ્રદ્ધા છે એ સંકિત નથી, પરંતુ એમાં માત્ર અભેદથી જે એક જીવ તત્વ ભૂતાર્થ નહીંથી જે જોવામાં આવે એ જ વિદ્યમાન છે, એ જ પ્રકાશિત થાય છે અને એનો અનુભવ કરવામાં આવતા સમ્યક દર્શન થાય છે. એટલે એ રીતે કહેવામાં આવે છે કે એના સ્વભાવ, જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ છે, એટલે પેલા નવે તત્વ જે છે એ કાયમ રહેવા વાળા નથી, કેમ કે એ પર્યાયો પણ છે. અને એક વાત બીજી આમાં એ લીધી કે સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્ય એમ કહેવામાં આવ્યું. જીવદ્રવ્ય કેવું એનું વિશેષણ મૂક્યું કે એ અસ્ખલિત અને એ પણ સર્વકાળે હંમેશા જે અસ્ખલિત એવું જીવદ્રવ્ય. અસ્ખલિત એટલે શું કે એમાં કંઈ ઓછું થતું નથી, એને અનંત પર્યાયો કરી છતાં એમાંથી કંઈ પણ ઓછું થયું નથી, એમાંથી કોઈ સ્ખલના થઈ નથી અને પડવું થયું નથી, એનું સ્ખલન નથી થયું. સ્ખલન થવું એટલે પડવું, એની જે સ્થિતિ જે છે એમાં એ નીચું થવું, નીચાપણું આવવું, એની દશા નીચી થવી, હલકી થવી, એવું કંઈ થયું જ નથી. જીવદ્રવ્ય સર્વકાળે અસ્ખલિત જ રહ્યું છે. ગમે તે પર્યાયમાં જીવ ગયો તો એના આત્મ સ્વરૂપને ક્યાંય કોઈ રીતે નુકસાન થયું નથી, એને કોઈ પડવાપણું થયું નથી. ગમે તેવી ખરાબમાં ખરાબ, ગંદામાં ગંદી આપણને વસ્તુ લાગતી હોય જીવમાં, એવી એને એવી પર્યાયો એને કરી હોય, એવા ભાવ કર્યા હોય, એ નરકમાં સાતમી નરકે ગયો હોય કે એ બેક્ટેરિયા થયો હોય, ગમે તે થયો હોય, પણ તે છતાંય એ જીવ દ્રવ્ય તરીકે જોવા જઈએ તો એવું ને એવું છે, સિદ્ધ સમાન જ છે. એમાં કંઈ ઓછું થયું નથી, ઘટાડો થયો નથી, એને નુકસાન થયું નથી. એ રીતે એ અસ્ખલિત છે. એવું અસ્ખલિત જીવદ્રવ્ય અને એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો પછી પેલા નવ તત્વ ભેદરૂપ જે કહેવામાં આવ્યા છે એ બધું પર્યાય છે, એટલે એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે એમ તે એક પણ પ્રકાશ તો શુદ્ધ નયપણે અનુભવાય છે, એટલે શુદ્ધ નહીંથી જેવું સ્વરૂપ છે એવો જ એ અનુભવમાં આવે છે. અને જે આ અનુભૂતિ જેવી જેવો આ અનુભવમાં આવ્યો એ અનુભૂતિ તે આત્મખ્યાતિ એ જ આત્માની ઓળખાણ છે, એ જ આત્માનું દર્શન છે, એ જ આત્માનો અનુભવ છે, આત્માનું અવલોકન છે, સમ્યક દર્શન છે, સંકેત છે. અને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ અને બાધારહિત છે. આ 13મી ગાથામાં કહેવામાં આવ્યું અને એને પછી ભાવાર્થમાં પણ પાછું વધારે વિશેષતાથી સમજાવવામાં આવ્યું. હવે એમાં એ કહ્યા પછીથી આટલું કહ્યું એટલે પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને એના ઉપર એક કળશરૂપ કાવ્યની રચના કરી, એટલે એ આઠમો કળશ એમાં કહેવામાં આવ્યો. હવે એ આઠમા કળશની અંદર આ જ વાતને કહેવામાં આવી કે આઠમા કળશમાં એમ કહેવામાં આવ્યું કે આ રીતે નવ તત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એક આકાર સુવર્ણને બહાર કાઢે તેમ શુદ્ધ નયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. ઘણા કાળથી છુપાયેલી, ઘણા કાળથી છુપાયેલી શા માટે એમ કહેવામાં આવ્યું છે કે અનાદિની એને એ શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ ગઈ જ નથી ને, એટલે એ છુપાયેલી રહી. એટલે નવ તત્વોમાં એ છુપાયેલી દર્શાવી, એટલે નવ તત્વોમાં એક આત્મા જ પ્રકાશિત થાય છે એમ કહ્યું. અને એ આત્મજ્યોતિ જેણે એવી પ્રકાશિત કરી, જેને આત્માનો અનુભવ કર્યો, એને માટે એમ કહેવાયું કે ઘણા કાળથી એને નવ તત્વમાં છુપાયેલી આ આત્મજ્યોતિ પ્રકાશિત કરી, અનુભવ કર્યો. અને એમાં એ ઉદાહરણ આપ્યું કે જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એક આકાર સુવર્ણને બહાર કાઢે તેમ, અને એક આકાર રૂપ હોય છતાં પણ એમાંથી એને સુવર્ણ તરીકે જ એને ઓળખી કાઢે છે, તેવી રીતે શુદ્ધ અશુદ્ધ એવું જે કંઈ જોવામાં આવે, આપણે સુવર્ણની પૂરેપૂરી શુદ્ધતા ન હોય છતાં અનેક આકારે પીળાસ દેખાતી હોય, તેમાંથી જે શુદ્ધ જે છે એને એ શોધી કાઢે છે, તેવી રીતે અહીંયા એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એવો અનુભવ કરવામાં એને શું કામ લાગ્યું તો કે શુદ્ધ નય. શુદ્ધ નય દ્વારા એણે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી, એટલે શુદ્ધ નયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી. માટે હવે હે ભવ્ય જીવો, હંમેશા આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપ દેખો. અહીંયા ઉપદેશ આપ્યો કે ભવ્ય જીવો, હે મોક્ષાર્થીઓ, જે તમે મોક્ષ પ્રાપ્ત કરવાના છો એવા મુક્ત સ્વરૂપ આત્માઓ, તમે હંમેશા બીજા બધા જ દ્રવ્યો અને બધા જ ભાવોથી, નિમિત્તને કારણે થતા જે કંઈ ભાવો એ બધા બીજા અન્ય ભાવોથી આને જુદી, આ આત્મજ્યોતિ જે કહી એટલે આત્મા સ્વરૂપને જે જાણ્યું એને જુદું દેખો, આત્માને જુદો અનુભવો. એટલે સર્વ પદાર્થો અને સર્વ ભાવોથી જુદો એ આત્મા જણાય છે. અને આ જ્યોતિ પદે પદે અર્થાંત પર્યાય પર્યાય એકરૂપ ચિત્ત ચમત્કાર માત્ર ઉદ્યોતમાન છે. એ દરેક પર્યાય વખતે એ તો હંમેશા જ્ઞાન આનંદ રૂપે એ પ્રકાશિત જ છે. તમારી દ્રષ્ટિ ભલે એમાં એના તરફ નથી ગઈ, પણ આત્મા તો ચૈતન્ય સ્વરૂપ જ છે. દરેક સમયે, દરેક પર્યાયે પર્યાય, દરેક પદે પદે, ગમે તે પર્યાયમાં હો, પણ એ તો એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તો દરેક વખતે જ્ઞાન કરવા વાળો જ રહે છે. જ્ઞાતા જ્ઞાતા જ્ઞાયક જ્ઞાયક જ છે. એટલે એ ચિત્ત ચમત્કાર માત્ર ઉદ્યોતમાન જ છે, એટલે ક્યારેય એ જ્ઞાન સ્વરૂપ એનું જતું નથી. એટલે આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિવિધ રૂપે દેખાતો હતો, તેને શુદ્ધને એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે. તેથી હવે સદા એક આકાર જ અનુભવો, એ એક રૂપે જ છે આત્મા, એમ તમે અનુભવ કરો. અને હવે પર્યાય બુદ્ધિને તમે છોડો, પર્યાયનો એકાંત ન રાખો. તમે પર્યાય દ્રષ્ટિમાં જાઓ છો, પર્યાય તરફ લક્ષ કરો છો, તો એવો પર્યાય તરફનો લક્ષ છોડી અને દ્રવ્ય દ્રષ્ટિથી, શુદ્ધ નયથી જે આત્માનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, જે હંમેશા એવું ને એવું જ રહે છે અને ચૈતન્ય સ્વરૂપ છે, દરેક વખતે આ આત્મા જ્ઞાન કરે છે, કોઈ એક સમય પણ એનો ખાલી જતો નથી, અને એવો ચૈતન્યરૂપ ભગવાન આત્મા છે, એ શુદ્ધ નયથી જેવો દેખાય છે, એને જ તમે ગ્રહણ કરો. પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો, એટલે પર્યાય બુદ્ધિ છોડો. એ પર્યાયપણે તમને મનુષ્ય રૂપે દેખાતો હોય કે તિર્યંચ રૂપે કે જે દેખાતો હોય, એ બધું છોડી અને એમાં તમે ભગવાન આત્માને જોવાનો પ્રયાસ કરો, એમ ગુરુનો ઉપદેશ છે. એ અહીંયા આઠમા શ્લોકમાં કહેવામાં આવ્યો, આઠમા કલશમાં. એટલે નવ તત્વોની ભેદરૂપ શ્રદ્ધા છોડી અને એમાંથી પણ તમે ભગવાન આત્માને જ પ્રગટ કરો, એ કહેવામાં આવ્યું. અને હવે આગળ ટીકાનો ભાગ એમણે પછી લખ્યો છે, કેમ કે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધા જે છે એમાં ક્યાંય ભગવાન આત્મા નથી, અને એને અભેદ એક આત્મતત્વ જે છે એની શ્રદ્ધા કરતા એવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ભેદરૂપ શ્રદ્ધા કરવાથી સંકિતની પ્રાપ્તિ નથી થતી. એની સાથે બીજી વાત પણ અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને લીધી કે જેમ નવ તત્વમાં એક જીવને જ જાણવો એ જ ભૂતાર્થ કયો, તે પ્રમાણે અને એ જ એક પ્રકાશમાન થાય છે નવ તત્વમાં, એક એ જ છે જે એ જ શાશ્વત વસ્તુ છે. તો એ જ રીતે તમે બીજી વસ્તુ પણ જે લેશો, જે આત્માને જાણવા માટેની જે બીજી વસ્તુઓ છે એમાં પ્રમાણ નય ને નિક્ષેપ છે, તો એમાં પણ એમ જ છે. એ પ્રમાણ નય નિક્ષેપ જે છે એમાં પણ એ બધું પણ એ પેલા નવ તત્વોની જેમ અભૂતાર્થ જ છે. એટલે અહીંયા એમ કે છે કે આત્માના અભિગમના ઉપાયો, એટલે આત્માને જાણવાના, આત્માનું જ્ઞાન કરવાના ઉપાયો, અભિગમ, અભિગમના એટલે જાણવાના, એનું જ્ઞાન કરવાના ઉપાયોમાં આપણે પ્રમાણથી આત્માને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, નય દ્વારા જાણીએ છીએ, નિક્ષેપ દ્વારા જાણીએ છીએ. તો એ પ્રમાણ, નય અને નિક્ષેપ, જેમ પેલા નવ તત્વની વાત લીધી એ રીતે આ પ્રમાણ, નય અને નિક્ષેપ કે જેના દ્વારા આત્માનું આપણે જ્ઞાન કરીએ છીએ, તો એ પણ નિશ્ચયથી જોવા જઈએ તો એ પણ અભૂતાર્થ છે, એ પણ કંઈ શાશ્વત છે નહીં. એ પ્રમાણ દ્વારા આપણે આત્માને જાણીએ તો એ કંઈ પ્રમાણ વસ્તુ છે, એ કંઈ શાશ્વત વસ્તુ નથી કહી અહીંયા. એ રીતે કે નય છે કે નિક્ષેપ છે એ પણ અભૂતાર્થ જ છે, ભૂતાર્થ નથી. તેમાં પણ ખરેખર જો ભૂતાર્થ કંઈ હોય એમાં પણ, તો જેમ નવ તત્વોમાં આત્મા જ ભૂતાર્થ હતો એવી રીતે આમાં પણ જો ભૂતાર્થ કંઈ હોય તો એ આત્મા જ છે, એ આત્મા જ ભૂતાર્થ છે. કારણ કે જ્ઞેય અને વચનના ભેદથી પ્રમાણ આદિ અનેક રૂપ ભેદ થાય છે. હવે પ્રમાણની વાત આમાં સમજાવી છે આપણે, ગઈ વખતે પણ સમજ્યા છીએ, એટલે વધારે એનો વિસ્તાર નથી કરતા. પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ એ પણ આપણે લીધું છે. જ્ઞાનના પાંચ પ્રકાર પણ આપણે જાણીએ છીએ, એ પણ એમાં લેવામાં આવ્યું છે. અને નયની વાત લીધી છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય. એટલે પ્રમાણ જે છે એમાં કોઈપણ રીતે આપણે જોઈએ તો એ બધા ભેદ જે દર્શાવવામાં આવ્યા છે એ ભેદ જે છે એ પ્રમાણ તરીકે જોવા જઈએ તો સાચા છે, પણ એ બધાને ગૌણ કરી દઈએ તો માત્ર એ કોનું જ્ઞાન કરાવનારા છે, આત્માનું જ. એટલે એમાં પણ આત્મા જ જણાય છે, એટલે એમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો જ અનુભવ કરવામાં આવે છે. અને એવો અનુભવ કરીએ ત્યારે પેલા બધા ભેદરૂપ પ્રમાણ જ્ઞાનની જે બધી વાત છે એમાં જે ભેદરૂપે જે શ્રદ્ધા કરવામાં આવી એ બધી અભૂતાર્થ ને અસત્યાર્થ છે. નયમાં વાત કરવામાં આવી, એમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય અને એવા ભેદ આપણે કરીએ છીએ અને એ દ્વારા સ્વરૂપને જાણીએ છીએ, પણ એવા ભેદ જ્યારે પૂરેપૂરું જ્ઞાન થઈ જાય છે તો કોઈ એવા નય રહેતા જ નથી. જ્યારે આત્માનું પૂર્ણપણે જ્ઞાન થાય છે ત્યારે કોઈ નય રહેતા નથી. એટલે જ્યારે આપણે ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપે એને જાણીએ, વસ્તુને આ દ્રવ્યાર્થિક નહીંથી આમને પર્યાર્થિક નહીંથી આપણે જાણીએ છીએ ને, એટલે ત્યાં દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નહીં, અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાર્થિક નહીં. એટલે એ રીતે જ્યારે જાણીએ છીએ ત્યારે એ ભેદ આપણને એ રીતે દેખાય છે. તો એ બંને નયો જે છે એ દ્રવ્યાર્થિક અને પર્યાયથી એને ભેદથી આપણે જાણીએ ત્યારે એ આપણને એ વખતે એ રીતે ભેદરૂપ તો છે, એટલે એ રીતે સાચા છે, ભૂતાર્થ છે, પણ એ દ્રવ્ય અને પર્યાય એ બંનેના જે નય એ નયની દ્રષ્ટિને છોડી દઈએ, એક દ્રષ્ટિકોણ આ અને બીજો દ્રષ્ટિકોણ આ એવા દ્રષ્ટિકોણની દ્રષ્ટિ છોડી દઈએ, એટલે કે દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગન કરાયેલા એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય માત્ર સ્વભાવનો અનુભવ કરતા એ પેલા નયો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. પછી નય કોઈ રહેતા નથી. જ્યારે આત્માના મૂળ સ્વરૂપ તરફ લક્ષ કરવામાં જઈએ તો એમાં આત્મામાં ક્યાંય કોઈ નય નથી, એ બધું અભૂતાર્થ છે, એ તો દ્રષ્ટિકોણ છે અને એ વખતે કરાયેલો દ્રષ્ટિકોણ છે. સાદી ભાષામાં સમજીએ તો એ દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી જે વાત કરવામાં આવે તો એ વખતનો દ્રષ્ટિકોણ છે, એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. મૂળ તો જે સત્યાર્થ જે છે એ જીવનું સ્વરૂપ જ છે, ચૈતન્ય માત્ર ભગવાન આત્મા જ સત્યાર્થ છે. એ જ રીતે નિક્ષેપમાં કહેવામાં આવે, નિક્ષેપના ચાર પ્રકાર છે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એવા ચાર નિક્ષેપ છે. નિક્ષેપ એટલે જ્ઞેયના ભેદ, એ નિક્ષેપ છે. પેલા જ્ઞાનનો અંશ હતો નય તે, અને અહીંયા જે છે નિક્ષેપ એટલે એ જ્ઞેયના ભેદ છે. ચાર પ્રકારે આપણે વસ્તુઓને જાણીએ છીએ, નામ દ્વારા, સ્થાપના દ્વારા, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, એટલે એ રીતે જાણીએ છીએ. કોઈ વસ્તુને જાણીએ અને નામ આપવામાં આવ્યું એ ગમે તે હોય પણ એ નામ નિક્ષેપ છે. સ્થાપના નિક્ષેપ એટલે કે જેમ કે પથ્થરની પ્રતિમા હોય અને એને આપણે પછી એમાં નિક્ષેપ કરીએ કે આ મહાવીર સ્વામી ભગવાન, અને મહાવીર સ્વામી ભગવાન કહીએ આપણે, એ સ્થાપના નિક્ષેપ છે. દ્રવ્ય નિક્ષેપ એટલે એ જ દ્રવ્ય હોય પણ એને ભૂતકાળ કે ભવિષ્યકાળની એની પર્યાય પ્રમાણે આપણે જાણીએ તો એ દ્રવ્ય નિક્ષેપ થાય. જેમ કે આપણે સિમંદર પ્રભુ અત્યારે તીર્થંકર છે એને આપણે સિદ્ધ કહીએ તો એ ભવિષ્યમાં સિદ્ધ થવાના છે, તો એ અપેક્ષાએ એ દ્રવ્ય નિક્ષેપ કહેવાય. અથવા તો આપણે ગૌતમ સ્વામીને અત્યારે આપણે ગણધર કહીએ તો એ દ્રવ્ય નિક્ષેપ કહેવાય, કેમ કે ગૌતમ સ્વામી તો સિદ્ધ થઈ ગયા છે, એ તો ભૂતકાળમાં એ ગણધર હતા પછી તો સિદ્ધ થયા છે. અથવા તો મહાવીર સ્વામી ભગવાનને અત્યારે આપણે તીર્થંકર કહીએ તો તીર્થંકર એ ભૂતકાળમાં હતા ત્યારે તો સિદ્ધ છે, એટલે એ દ્રવ્ય નિક્ષેપ થયો. અને ભાવ નિક્ષેપમાં જે વર્તમાન પર્યાય હોય એ પ્રમાણે કહેવામાં આવે તો એ ભાવ નિક્ષેપ છે. સિમંદર પ્રભુને તીર્થંકર કહીએ તો ભાવ નિક્ષેપ છે, મહાવીર સ્વામી ભગવાનને સિદ્ધ કહીએ તો એ ભાવ નિક્ષેપ છે, ગૌતમ સ્વામીને સિદ્ધ કહીએ તો એ ભાવ નિક્ષેપ છે. એટલે એ રીતે એમાં ચાર પ્રકારે આપણે જ્ઞેયોને જાણીએ છીએ, જેને જાણવું છે, જેનું જ્ઞાન કરવું છે ને, એના એ પ્રકારો છે. હવે એ દ્વારા આપણે જેને જાણીએ છીએ એ બધું શું છે એમ અહીંયા તો કહેવું છે. નય, નિક્ષેપ અને પ્રમાણ એ ત્રણે ત્રણને લઈને જે કહેવામાં આવે છે વાત તો મૂળ એટલી જ કરવી છે કે એ બધાની અંદર ખરેખર એ ભેદરૂપ આપણે જે જાણીએ છીએ આખો વ્યવહાર નય છે, અને એ વ્યવહારથી જે શ્રદ્ધા કરીએ એમાં સમ્યક દર્શન થતું નથી. જેમ પેલા નવતત્વની ભેદરૂપ શ્રદ્ધાથી સમ્યક દર્શન નથી થતું, એ રીતે આ રીતે જ્ઞાન કરવાથી પણ સમ્યક દર્શન થતું નથી. એટલે એને માટે અહીંયા કહેવામાં આવ્યું કે એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણ ભેદથી વિલક્ષણ રૂપે જુદા જુદા રૂપે અનુભવ કરવામાં આવતા તેઓ ભૂતાર્થ છે, એ છે, નથી એમ નથી. એને મુખ્ય કરીને જોઈએ તો એ છે, એટલે સત્યાર્થ છે, ભૂતાર્થ છે. અને ભિન્ન લક્ષણથી રહિત એ બધા ભિન્ન જુદા જુદા લક્ષણો આપણે જે વાત કરી હમણાં એ પ્રમાણે એના વિના એક પોતાના સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એના સ્વભાવની નજીક જઈને જોઈએ, એની સમીપ જઈને જો વિચાર કરીએ તો એ ચારેય નિક્ષેપો જે છે એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. માત્ર સત્યાર્થ ભૂતાર્થ એ જીવનું સ્વરૂપ જ છે. એટલે એ પ્રમાણે આ નય નિક્ષેપોમાં પણ ભૂતાર્થપણે તો માત્ર એક જીવ જ પ્રકાશમાન થાય છે. એટલે અહીંયા તેરમી ગાથામાં અહીંયા બે વખત આ ટીકા લખવામાં આવી છે, વચમાં આઠમો કળશ લખવામાં આવ્યો છે, અને વાત મૂળ એ કરવામાં આવી કે એ ભેદરૂપ નવ તત્વોની શ્રદ્ધા હોય કે પ્રમાણ જ્ઞાનની વાત કરીએ કે નયની કે નિક્ષેપની, એ બધા દ્વારા જે આત્માના સ્વરૂપને આપણે જાણીએ છીએ એ બધું વ્યવહાર નહીંથી જાણેલું કહેવાય, અને એ જાણકારી એ દ્વારા આપણે આત્મામાં જઈ શકતા નથી, એટલે એવી શ્રદ્ધા ભેદરૂપ શ્રદ્ધા છે એ સંકિત નથી. જ્યારે નિશ્ચય નૈથી જે ભગવાન આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નૈથી કહો, શુદ્ધ નૈથી કહો, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની શ્રદ્ધા કરતા સમ્યક દર્શન થાય છે. અને એ અર્થના પછી શ્લોક રૂપે અહીંયા આગળનો શ્લોક કહેવામાં આવ્યો છે. એ શ્લોક આપણે લઈએ છીએ, નવમો શ્લોક છે. નવમા શ્લોકમાં અહીંયા કહે છે કે આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર તેજપુંજ આત્મા, તેનો અનુભવ થતા એ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. એક વખત આત્માનો અનુભવ થાય પછી હવે આ બધા નય કે પ્રમાણ કે નિક્ષેપ કે કંઈ પછી રહેતું નથી. એક આત્માનો શુદ્ધ, અને એ આત્માનો અનુભવ કઈ રીતે થાય? તો કે શુદ્ધનયનો અનુભવ કરીને. શુદ્ધનયનો અનુભવ એટલે શુદ્ધનયના વિષયભૂત આત્માનો અનુભવ કરતા એ બધી નયની લક્ષ્મી જે કઈ નહીં, નયશ્રી ના ઉદયતી, એટલે નયોની લક્ષ્મી પછી ઉદય પામતી નથી. અને પ્રમાણ છે તે અસ્તને પ્રાપ્ત થાય છે, અને નિક્ષેપો છે તો ક્યાંય ચાલ્યા જાય છે એટલે અમે જાણતા પણ નથી. અધિક શું કહી, એમ કરીને એમ કહેવું છે એ શ્લોકમાં કે નય નિક્ષેપ પ્રમાણ દ્વારા જે કંઈ ભેદ કરવામાં આવ્યા એ ભેદને ગૌણ કરીએ તો પછી એ જે અનુભવ જે થાય છે તે જ સાચો અનુભવ છે. અને જો એ ભેદને જ મુખ્ય કરીને જોયા કરીશું, નય પ્રમાણ નય નિક્ષેપથી જ વાત કર્યા કરીશું અને એમ જ દ્રવ્ય સૂતનો અભ્યાસ કર્યા કરીશું તો સમ્યક દર્શન થશે નહીં. એટલે ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ નય ભેદની તો વાત જ સી, શુદ્ધ અનુભવ થતાં દ્વેત ભાસતું જ નથી, બે વાત જ રહેતી નથી, બે પ્રકાર છે જ નહીં, એક આકાર આત્મા જ જણાય છે, ચિન્હ માત્ર આત્માનો જ અનુભવ થાય છે એ વાતમાં કરવામાં આવી. હવે એમાં એક બીજી વાત પણ એમ કરવામાં આવી કે એ દ્વેતપણે ભાસતું નથી, ત્યાં જે વાત કરવામાં આવી છે એ શ્લોકની અંદર એમાં ભાવાર્થમાં એક વાત લીધી. શુદ્ધ અનુભવ જયારે કરીએ ત્યારે બેપણું દેખાતું નથી, દ્વેત ભાસતું નથી, એમ જે કહેવામાં આવ્યું ને આત્માનો અનુભવ કરતા બેપણું, એટલે હું આત્મા જુદો ને એનું જ્ઞાન કરનાર જુદો, કે આ નય દ્વારા મને આમ જ્ઞાન થાય છે કે એ બધું દ્વેતપણું રહેતું જ નથી, એ એક રૂપ જ, એ જ્ઞાન કરનાર એ એક રૂપ જ થઈ જાય છે, જેનું જ્ઞાન કરે છે એ રૂપે પોતે થઈ જાય છે, એટલે દ્વેત દેખાતું નથી એમ જયારે કહેવામાં આવ્યું તો પછી એમ નથી કે સર્વથા એ અદ્વૈત છે એમ નથી, એટલે કે પર્યાય છે જ નહીં એમ કહેવાનો આશય નથી. જ્યારે અનુભવ થાય છે ત્યારે એ દ્વૈત નથી, દ્વૈત એટલે બેપણું. શેનું બેપણું? આ આત્મા અને એનો આત્માને જાણનારો હું એમ જુદો, અથવા તો કોઈ નય દ્વારા હું આત્માને જાણું એ જુદું, જાણવાવાળો અને જણાવવું એ બે જુદું એમ રહેતું નથી, એ એક રૂપ થઈ જાય છે, જાણનારો પોતે એ રૂપે પરિણમી જાય છે, એટલે દ્વૈત નથી, બેપણું નથી. હવે એમ એ કહેવામાં આવ્યું કે દ્વૈત ભાસતું નથી, તો એમ નહીં માની લો કે સર્વથા કાયમ માટે દ્વેત નથી એમ ન માનવું. પર્યાય તો છે જ, પર્યાય નથી એમ નથી. જો એવું માનવામાં આવશે તો પછી એ સર્વથા જો એ અદ્વૈત માનવામાં આવે તો શું થાય? તો કે પછી વેદાંત જેવી દશા થઈ જશે, અને વેદાંત જેવી દશા થાય તો પર્યાય રહે જ નહીં, અને પર્યાયને માનીએ નહીં તો પછી વસ્તુ જ રહેતી નથી. પર્યાય વિના વસ્તુ હોય કેવી રીતે? એટલે એવી અહીંયા અદ્વૈતની વાત કરવામાં આવી નથી. એના પછી આગળ પાછો શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપે એક શ્લોક કહે છે, દસમો શ્લોક અહીંયા કહે છે. અને એ દસમા શ્લોકની અંદર વાત કરે છે કે શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે, તે આત્મ સ્વભાવને કેવો પ્રગટ કરે છે? અને એમાં ત્રણ વસ્તુ મુખ્ય લીધી છે. પરભાવથી ભિન્ન, અને પરભાવથી ભિન્નની વ્યાખ્યા છે આમાં મહત્વની છે, એટલે પરદ્રવ્યથી ભિન્ન, પરદ્રવ્યના ભાવથી ભિન્ન, અને પરદ્રવ્યના લક્ષ્ય થતા પોતાના ભાવોથી ભિન્ન, એવો આત્માનો સ્વભાવ છે. અને એ સમસ્ત લોકાલોકને જાણનારો છે, એ સર્વ લોકાલોકને જાણનારો છે. એને આગળ પછી વિસ્તાર કરીને કહ્યું છે કે કેવો છે આત્મા? તો કે આદિ અને અંત વિનાનો છે, કોઈથી ઉત્પન્ન થયો નથી, એ પોતે અવિનાશી છે, પૂર્ણ પરમ પારિણામિક ભાવ છે અને ભેદરહિત છે. ભેદરહિત એક આકાર પોતાનું સ્વરૂપ છે એને પ્રગટ કરનારો છે અને એની અંદર બધા સંકલ્પ વિકલ્પોના સમૂહો બધા વિલય પામ્યા છે એટલે હવે કોઈ સંકલ્પ કે વિકલ્પ કંઈ રહેતું નથી એવો એ શુદ્ધ ભાવ છે. આવો શુદ્ધનય દ્વારા એ આત્મા પ્રકાશિત થાય છે અને એ શુદ્ધનયને પછી ગાથા સૂત્રથી અહીંયા કહે છે. હવે ગાથા જે લેવાની છે એને માટે આ શ્લોક 10મો કહેવામાં આવ્યો. હવે ગાથા જે કહેવામાં આવે છે 14મી ગાથા છે, એ પણ ઘણી મહત્વની ગાથા છે, એની વાત આપણે લઈએ. 14મી ગાથામાં અહીંયા કહે છે કે અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે. કેવો ભાવ, પાંચ ભાવને લઈને કહેવામાં આવ્યું, એને તું શુદ્ધ નય જાણ. શુદ્ધ નયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે એ વાત કરી એટલે હવે શુદ્ધ નય અહીંયા જણાવે છે. તો કે અબદ્ધ અસ્પષ્ટ અ જે છે એ બંનેને લાગુ પડે છે કે જે નય આત્માને બંધ રહિત અને સ્પર્શ રહિત એટલે અબદ્ધ અસ્પૃષ્ટ એટલે અબદ્ધ સ્પૃષ્ટ એમ લીધું છે. અન્યન્ય એટલે અન્યપણારહિત, અન્ય અન્યપણારહિત. નિયત એટલે ચળાચળ રહિત. અવિશેષ એટલે વિશેષ રહિત અને અસંયુક્ત એટલે સંયોગ રહિત. એવા પાંચ ભાવરૂપ જે દેખે છે એને તું શુદ્ધ નહીં જાણ. શુદ્ધ નહીંની આ વ્યાખ્યા કરવામાં આવી. હવે એના ઉપર ટીકામાં ઘણો વિસ્તાર કરવામાં આવ્યો કે આ પાંચ પ્રકાર જે કહેવામાં આવ્યા એ શું છે. તો કે આત્મા ખરેખર કર્મથી બંધાયેલો પણ નથી ને કર્મ રચકણોથી સ્પર્શાયેલો પણ નથી, માટે એ અબદ્ધ અસ્પૃષ્ટ જ છે. અનન્ય એટલે અન્ય અન્યપણું એનું છે. તો અન્ય અન્યપણું તો પ્રભુ પર્યાયમાં છે, આ મનુષ્યપણું ને આ દેવપણું ને એ બધું તો પર્યાયની અંદર છે. એ અન્ય અન્ય પર્યાયો છે, એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, એનાથી જુદો છે ભગવાન આત્મા. તો વળી કહે છે કે નિયત, નિયત એટલે શું છે. તો કે પર્યાયોની અંદર આ જ્ઞાનના ઉઘાડ ઓછા ને વધારે ને એ બધું જે જોવા મળે છે એ બધું એ પર્યાયોની અંદર એ બધું એને જોવા મળે છે. એટલે એની હીણી પર્યાય થઈ એટલે એને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે. નક્ષત્રના અનંતમાં ભાગે જ્ઞાન છે જયારે નિગોદમાં છે ત્યારે એને, અને પછી જે મનુષ્યમાં છે ત્યારે વધારે એને જ્ઞાન છે. આ બધા જે જ્ઞાનનામાં જે છે વધતા ઓછાપણા રૂપ અનિયતપણું, તો કે એવું અનિયતપણું આત્માને નથી, એ બધું પર્યાયમાં છે, એવું આત્માને તો કંઈ નથી. એ તો આત્મા તો સાગર જેવો જ, અનંત ગુણો એવા ને એવા જ ભર્યા પડ્યા છે, એમાં કંઈ ઓછું વધતું થતું નથી. પછી અવિશેષપણાની વાત કરી, તો અવિશેષપણું એટલે શું, વિશેષપણું કઈ રીતે છે. તો કે ભાઈ આત્માને અનંત ગુણ છે, અનંત પર્યાયો ને આ બધું છે, એ વિશેષપણું એ આત્માનું નથી. આત્મા તો ત્રિકાળ એક સરખો રહેવા વાળો છે, એ બધી જે પર્યાયો છે એ ક્ષણિક વસ્તુ છે, એનાથી રહિત ભગવાન આત્મા છે. અને અસંયુક્ત એટલે સંયોગો, રાગ દ્વેષના ભાવ થવા, રાગ દ્વેષના ભાવે એ વર્તતો, વિકારી ભાવે વર્તતો, એના નિમિત્તે એ બધું જે છે એ સંયોગી અવસ્થા એ પર્યાયમાં છે, એનાથી ભગવાન આત્મા તદ્દન ભિન્ન છે. અને આવો તદ્દન ભિન્ન આત્મા જણાવનારો જે નય છે એ નય શુદ્ધ નય છે, એ નય શુદ્ધ નય છે. ત્યારે પછી પ્રશ્ન અહીંયા શિષ્યને થયો કે એવા આત્માની અનુભૂતિ થઈ શકે, તમે જે રીતે શુદ્ધ નય કહો છો તો આવો આત્મા એ એવા આત્માની અનુભૂતિ થઈ શકે છે. અવિશેષ અસંયુક્ત એવા આત્માની એ અનુભૂતિ એ શુદ્ધને છે તો એવી અનુભૂતિ થઈ શકે એમ છે. અને થાય છે તો કઈ રીતે થાય છે એ પ્રશ્ન થાય છે. કે કેમ કે અમને તો આવો પર્યાય સ્વરૂપ જ દેખાય છે, બંધાયેલો, કર્મથી બંધાયેલો જ દેખાય છે. એમાં વિશેષપણું પણ દેખાય છે, એની અંદર અન્ય અન્યપણું પણ દેખાય છે, ચળાચળતા પણ દેખાય છે, આ બધું અમને તો દેખાય છે. તો પછી એવા તમે જેવા કહો છો એવા આત્માની અનુભૂતિ શક્ય છે, કઈ રીતે શક્ય છે, અનુભૂતિ કઈ રીતે થઈ શકે. તો એના સમાધાન રૂપે એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ બધા ભાવ છે બંધાવાપણાના, બદ્ધ સ્પષ્ટના, એ બધા ભાવો જે છે એ અન્ય અન્યપણાના ભાવો કે વિશેષપણાના ભાવો, એ બધા પર્યાય રૂપે છે, એ પર્યાય રૂપે છે. અને પર્યાય રૂપે છે એટલે એ એનાથી જુદા જ છે, એટલે એની અનુભૂતિ થઈ શકે છે. પછી એમાં ઉદાહરણ આપી અને આપણને એ પાંચે પાંચ વસ્તુ સમજાવવામાં આવી. પણ એ પાંચ વસ્તુ તો આપણે સમજ્યા કે એ બધા ભાવો આત્માની અંદર એટલે મૂળ દ્રવ્યમાં નથી, એના સ્વરૂપમાં નથી, એ વાત આપણને સમજાઈ એટલા માટે થઈ. અને જો પર્યાય તરફ લક્ષ કરવામાં ન આવે તો એવા પાંચ ભાવ, એવા પાંચ બદ્ધપણાના અન્યપણાના એવા બધા ભાવથી રહિત ભગવાન આત્માનો અનુભવ થઈ શકે છે, એ વાત તો બરાબર એમાં સમજાઈ જાય છે. પણ સાથે સાથે એમાં શુદ્ધ નયની પણ એમાં વાત કરવામાં આવી. અહીંયા કેટલીક વાત એમાં લેવામાં આવી, ભાવાર્થની અંદરથી આપણે થોડીક વાત આપણે લઈએ છીએ કે આત્મા પાંચ પ્રકારથી એ અનેક રૂપ દેખાય છે. અનાદિકાળથી કર્મ પૂતગળના સંબંધથી બંધાયેલો એ દેખાય છે અને એ સ્પર્શાયેલો દેખાય છે, પણ એમ છે નહીં. એ જ રીતે એ બધી નર નારકની અવસ્થામાં પણ દેખાય છે, એ જ રીતે એમાં શુદ્ધતાને અશુદ્ધતાના વધઘટ પણ દેખાય છે. તેમ છે નહીં, એ તો નિત્ય એક રૂપે જ છે, એક સરખું જ છે, એમાં કઈ વધઘટ છે જ નહીં. અને એ રીતે એની પર્યાયો અને ગુણ રૂપે એ વિશેષતાઓ દેખાય છે, પણ એમ વિશેષતા છે જ નહીં, એ એક રૂપ જ છે. અને કર્મના નિમિત્તથી મોહ રાગ દ્વેષ દેખાય છે, પણ એ બધું બહારમાં છે અને એને લીધે થઈને ભલે એ સુખી દુઃખી થતો દેખાતો હોય, પણ ભગવાન આત્મા જે છે એ એનાથી ભિન્ન જ છે. એવા ભિન્ન સ્વરૂપને તું પોતે જ્યારે તારા પુરુષાર્થ દ્વારા એવા સ્વરૂપનો જો તું અનુભવ કરવા ધારે છે, તો એ અનુભવ કરવા માટે તને શુદ્ધ નહીંથી આવું જ સ્વરૂપ જણાય છે અને એવા સ્વરૂપનો તું અનુભવ કરી શકે તેમ છો. એટલે ભલે વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, છતાં પણ એ બધા અનંત ધર્મો જે છે એને દરેકને કોઈક ને કોઈક અપેક્ષા છે, એટલે કોઈક અપેક્ષા સહિત એ વસ્તુ દેખાય છે. પણ ખરેખર શુદ્ધ નહીંથી જો જોવા જઈએ તો એ આત્મા શુદ્ધ જ છે, પૂર્ણ છે. અને બાકી જે પર્યાર્થિક દ્રષ્ટિથી જોવા જઈએ તો પછી એ આત્મા એ અનેક રૂપ થતો દેખાય છે, એટલે એની વાત કરવામાં આવી છે. એટલે કે તેથી કર્મ બંધાતા નથી અને સંસારથી નિવૃત્ત થઈ જાય છે, પરદ્રવ્યોના ભાવો રૂપે પરિણમતો પણ નથી. ખરેખર જો આત્મા પોતે પોતાનો જ આશ્રય કરે છે, તો અહીંયા ભાવાર્થમાં એ વાત લીધી છે. માટે પર્યાર્થિક રૂપ વ્યવહાર નહીંને ગૌણ કરી અભૂતાર્થ કયો છે અને શુદ્ધ નહીંથી જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે એને ભૂતાર્થ કહેવામાં આવ્યું છે, અને એનું જ આલંબન કરવામાં આવે, એનો જ આશ્રય કરવામાં આવે, એ વાત પછી આગળ સમજાવવામાં આવી છે. એ પછી 11મો શ્લોક છે, એ 11મો શ્લોક અત્યારે વર્તમાનમાં આપણે કરી રહ્યા છીએ, કરી લીધો છે, એટલે એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી આપણે આવતીકાલે આગળ સ્વાધ્યાય કરીશું. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખધામ.